આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો. તમિલનાડુના મદુરાઈના મંદિરમાં દીપ પ્રગટાવવાના મુદ્દે ડીએમકેના સાંસદોના વિરોધના પગલે લોકસભાની કાર્યવાહી ખોરંભે. આરોગ્યમંત્રી જેપી નડ્ડાનો કેન્દ્ર દ્વારા આપવામાં આવતા આરોગ્ય ભંડોળનો ઉપયોગ ન કરવાનો રાજ્ય સરકારો ઉપર આરોપ. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સ્વદેશોત્સવનું ઉદ્ઘાટન કર્યું. દિલ્હી એરપોર્ટથી ઉપડતી ઇન્ડિગોની સ્થાનિક વિમાન સેવા આજે મધ્યરાત્રિ સુધી રદ. અને રિઝર્વ બેન્કે રેપોરેટમાં ઘટાડાની જાહેરાત કરતા શેરબજારમાં ઉછાળો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કરશે. વાટાઘાટો બાદ વેપાર, અર્થતંત્ર, આરોગ્ય સંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયા સંબંધિત ક્ષેત્રો સહિત અનેક કરારો ઉપર હસ્તાક્ષર થવાની શક્યતા છે. આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે રાજઘાટ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરીને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રશિયન રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે અને તેમના સન્માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરશે. રાષ્ટ્રપતિ પુતિન 23મા ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે ભારતની મુલાકાતે ગઈકાલે સાંજે નવી દિલ્હી આવ્યા હતા. એરપોર્ટ ઉપર પ્રધાનમંત્રી શ્રી મોદી દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9મી ડિસેમ્બરે નવી દિલ્હીમાં વર્ષ 2023 અને 24 માટે હસ્તકલા પુરસ્કારો પ્રદાન કરશે. આ સમારોહમાં કાપડમંત્રી ગિરિરાજસિંહ અને રાજ્યમંત્રી પવિત્રા માર્ગારીટા પણ ઉપસ્થિત રહેશે. આ પુરસ્કારો અપ્રતિમ કલાત્મક શ્રેષ્ઠતા અને દેશના સમૃદ્ધ અને વૈવિધ્યસભર હસ્તકલા વારસાના સંરક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતા હોવાનું કાપડ મંત્રાલયે જણાવ્યું હતું. દર વર્ષે 8મી ડિસેમ્બરથી હસ્તકળાના કારીગરોને સન્માન આપવા માટે રાષ્ટ્રીય હસ્તકલા સપ્તાહ ઉજવવામાં આવે છે. તામિલનાડુના મદુરાઈમાં એક મંદિરમાં દીપ પ્રગટાવવાના વિવાદને લઈને ડીએમકે સભ્યોના વિરોધના પગલે લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે સવારે લોકસભાની સભા મળી ત્યારે સવારે 11 વાગ્યે વિપક્ષી પાર્ટીઓના સભ્યોએ વેલમાં ધસી જઈને વિરોધ કર્યો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે આ મામલો ન્યાયાલયમાં છે અને સરકારનો તેની સાથે કોઈ સંબંધ નથી. તેમણે સભ્યોને તેમની બેઠક ઉપર પાછા જવા અને ગૃહની કામગીરી ચાલવા દેવા અપીલ કરી હતી. તેમ છતાં વિપક્ષી સભ્યોએ તેમનો વિરોધ ચાલુ રાખ્યો, જેના પગલે અધ્યક્ષે ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કર્યું હતું. રાજ્યસભામાં પણ ડીએમકે અને અન્ય વિપક્ષી સભ્યોએ આ મામલે વોકઆઉટ કર્યું હતું. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય માળખાગત સુવિધાઓ માટે આપવામાં આવતા ભંડોળનો ઉપયોગ ન કરવાનો આરોપ રાજ્ય સરકારો ઉપર લગાવ્યો છે. લોકસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે વિવિધ રાજ્ય સરકારોને આરોગ્ય માળખાગત સુવિધાઓ માટે 64,000 કરોડ રૂપિયા આપ્યા હોવા છતાં તેમણે ફક્ત 30,000 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે 2017માં કેન્દ્ર દ્વારા જીડીપીના 2.5% ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં અત્યાર સુધીમાં જીડીપીના માત્ર 1.9% ખર્ચ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત સ્વદેશોત્સવનું ઉદ્ઘાટન કર્યું. સ્વદેશી વસ્તુઓ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરતા આ ઉત્સવમાં સ્વદેશી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરાઈ છે. તેઓ ત્યાંથી ગાંધીનગર તેમના અન્ય કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. શ્રી શાહ તેમની આ મુલાકાત દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, વાવ, થરાદ અને બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક મુખ્ય માળખાગત સુવિધાઓ અને જાહેર સુવિધા પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ આજે સાંજે તેઓ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પણ ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું છે કે ઉમ્મીદ પોર્ટલ ઉપર અત્યાર સુધીમાં 1,51,000થી વધુ વકફ મિલકતોની નોંધણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વકફ કાયદો બનાવ્યા પછી મંત્રાલયે ઉમ્મીદ પોર્ટલ શરૂ કર્યું હતું અને સંબંધિત પક્ષોને પોર્ટલ ઉપર બધી વકફ મિલકતોની નોંધણી કરવા માટે 6 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે આજે છેલ્લો દિવસ છે અને લાખો મિલકતોની નોંધણી હજી સુધી થઈ નથી.
जितने भी मुतावली के माध्यम से उम्मीद पोर्टल में अपलोड करने के लिए जो कोशिश किया पोर्टल में रजिस्ट्रेशन नहीं हो पाया उनको मैं आश्वासन देना चाहता हूं कि हम आगे आपके लिए रास्ता खोलेंगे और 3 महीने तक हम कोई कठोर कदम नहीं उठाएंगे, हम कोई जुर्माना नहीं लगाएंगे। 3 महीने के समय में जितने भी वक्फ प्रॉपर्टीज है मुतावली के जो अधीन है वो रजिस्ट्रेशन करा लीजिए।
આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. દિલ્હી એરપોર્ટથી ઉપડતી ઇન્ડિગોની સ્થાનિક વિમાન સેવા આજે મધ્યરાત્રિ સુધી રદ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટે જણાવ્યું હતું કે અન્ય તમામ સેવાઓની કામગીરી સમયપત્રક મુજબ ચાલુ રહેશે. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને વિમાન મુસાફરી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ newdelhiairport.in ઉપર તપાસ કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે આ અંગે વાતચીત કરી હતી.
सबको देश भर में एक जगह से जगह जाना होता है. मैं यहाँ आने से पहले सिविल एविएशन मंत्री से बात किया है, वो सरकार का तरफ से भी पहल कर रहा है कि प्राइवेट एयरलाइंस में जो टेक्निकल प्रॉब्लम जो है डिटेल मैंने सिविल एविएशन मंत्री जी को कहा है कि आप तैयारी कीजिए क्योंकि मेंबर्स कंसर्न यहाँ उठाएंगे तो यहाँ भी बताना होगा और देशवासियों को भी जानकारी होना चाहिए.
ભારતીય રિઝર્વ બેંકે પોલિસી રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને 5.25% કર્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ ચાલુ નાણાકીય વર્ષ માટે 5મી દ્વિમાસિક નાણાકીય નીતિમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. આ વિકાસથી હાઉસિંગ, ઓટો અને કોમર્શિયલ લોન સહિત વિવિધ લોન સસ્તી થવાની શક્યતા છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનો અંદાજ ઝડપથી વધારીને 7.3% કર્યો છે, જે અગાઉના અંદાજ 6.8%થી વધુ છે. રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરતા શેરબજારમાં ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 311 પોઇન્ટ વધીને 85,577 ઉપર, જ્યારે નિફ્ટી 108 પોઇન્ટ વધીને 26,142 ઉપર પહોંચ્યો હતો. ક્ષેત્રીય મોરચે આઈટી, રિયલ્ટી અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સૌથી વધુ વધ્યા હતા, જ્યારે સર્વિસીસ, મીડિયા અને FMCGમાં વેચાણનું દબાણ જોવા મળ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની 1,120 કરોડ રૂપિયાની 18થી વધુ મિલકતો, ફિક્સ્ડ ડિપોઝિટ, બેંક બેલેન્સ અને અનકાઉન્ટેડ રોકાણોમાં શેરહોલ્ડિંગને કામચલાઉ રીતે જપ્ત કર્યું છે. આ અંગે ઈડીએ જણાવ્યું હતું કે રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપના બેંક છેતરપિંડીના કેસોના સંદર્ભમાં મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ આ જપ્તી કરવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 10,117 કરોડ રૂપિયાની જપ્તી થઈ છે. ઉત્તરાખંડમાં ચંપાવત જિલ્લાના બાગધાર નજીક ગઈકાલે મોડી રાત્રે એક વાહન ઊંડી ખીણમાં પડી જતા 5 મુસાફરોના મોત થયા છે અને 5 અન્ય ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને લોહાઘાટની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાર્ટી બ્લોકમાં લગ્ન સમારંભમાંથી મુસાફરો પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસ, SDRF અને સ્થાનિક રહેવાસીઓએ મૃતદેહોને બહાર કાઢવા અને ઇજાગ્રસ્તોને સુરક્ષિત સ્થાન ઉપર લાવવા માટે બચાવ કામગીરી હાથ ધરી છે. અકસ્માતના કારણની તપાસ ચાલી રહી છે. ભારત અને ઓમાન વચ્ચે વ્યૂહાત્મક સલાહકાર જૂથની 14મી બેઠક યોજાઈ હતી, જેમાં રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ, ઉર્જા, કૃષિ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકોથી લોકોના સંબંધો સહિતના ક્ષેત્રોમાં ભારત અને ઓમાન વચ્ચે બહુપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવામાં આવી હતી. બંને પક્ષોએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો. તામિલનાડુના મદુરાઈના મંદિરમાં દીપ પ્રગટાવવાના મુદ્દે DMKના સાંસદોના વિરોધના પગલે લોકસભાની કાર્યવાહી ખોરંભે. આરોગ્યમંત્રી JP નડ્ડાનો કેન્દ્ર દ્વારા આપવામાં આવતા આરોગ્ય ભંડોળનો ઉપયોગ ન કરવાનો રાજ્ય સરકારો ઉપર આરોપ. ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સ્વદેશોત્સવનું ઉદઘાટન કર્યું. દિલ્હી એરપોર્ટથી ઉપડતી ઇન્ડિગોની સ્થાનિક વિમાન સેવા આજે મધ્યરાત્રિ સુધી રદ. અને રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરતા શેરબજારમાં ઉછાળો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.